તારીખ 2/11/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 382 અને 383 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 198.
સ્વચ્છતામાં પરપદાર્થ જણાય એનું જ્ઞાન ને દોષ નથી,
બરાબર.
પરંતુ જ્ઞાન તિરકાળે પર સન્મુખ થાય તો એ પરસન્મુખતા નિષેધ્ય છે,
બરાબર,
નિષેધવા યોગ્ય છે, એટલે એને છોડાવવાની વાત છે. એવા પરસન્મુખ જ્ઞાનમાં પરસન્મુખ પણ છોડાવવા અને પરસન્મુખ જ્ઞાનમાં થતો પરાશ્રય છોડાવવા,
બરાબર.
પરને જાણવાના કાળે હું એને જાણું છું એમ જે પરાશ્રય થાય છે, પરના આશ્રયપૂર્વક પરને જાણવું થાય છે, ત્યાં પરલક્ષ છે, સ્વલક્ષ નથી. એવું છોડાવવા એ દોષ છે. પર સન્મુખ પણ એ દોષ છે, પરલક્ષ થવું એ દોષ છે, અથવા પરાશ્રય થવો તે દોષ છે. જ્ઞાનને એ છોડાવવાનો આમાં ન્યાય છે. આત્મા પરને જાણતો નથી એમ કહેવું છે તો કયા ન્યાયથી કહેવું છે એમ છે? એમ કે વચનો તો ગુરુદેવ શ્રી છે કે અહીંયા પરને જાણતો નથી એમ કહેશે,
બરાબર.
વળી આ વિષય કળશ ટીકાના 271 નંબરના કળશનો વિષય છે. 271 કળશમાં એ લીધું છે કે આત્મા જ્ઞાયક અને 6 દ્રવ્યો એના જ્ઞેય, એમ જ્ઞેય જ્ઞાયક સંબંધનો, સ્વ અને પરના સંબંધનો અનાદિથી ભ્રાંતિગતપણે જે પ્રકાર ચાલ્યો આવે છે એ ભ્રાંતિ છોડવા યોગ્ય છે,
બરાબર.
એવી ભ્રાંતિ કરવા યોગ્ય નથી એ વિષય લીધો છે રાજમીજીએ. એ અનુસાર અહીંયા વાત ચાલે છે. પરસન્મુખ જ્ઞાનમાં થતું પરલક્ષ છોડાવવા અને પોતાનું સ્વરૂપ અસ્તિત્વ વેદવેદકપણે જાણવા યોગ્ય છે. બીજો ખુલાસો એ છે અહીંયા કૌંસમાં કે પરપદાર્થનું જ્ઞાન થઈ શકે છે, પરપદાર્થ જ્ઞાનમાં જણાઈ શકે છે, પણ પરપદાર્થનું વેદન નથી થઈ શકતું. પરપદાર્થને વેદી શકાતો નથી, લાડવા ખાઈ શકાતા નથી, જ્ઞાન લાડવાને ખાઈ શકતું નથી,
બરોબર.
જ્ઞાનથી લાડવા ખવાય એવું બનતું નથી. એટલું તો નહીં પણ લાડવાનો જે સ્વાદ એનું વેદન પણ જ્ઞાન કરી શકતું નથી. લાડવાના ગળપણને જ્ઞાન જાણી શકે છે, પણ લાડવાના ગળપણને જ્ઞાન વેદી શકતું નથી,
બરોબર.
આ એક બીજો ખુલાસો છે. પોતાનું સ્વરૂપ અસ્તિત્વ વેદ્ય વેદકપણે જાણવા યોગ્ય છે, પણ કોઈ પણ પરપદાર્થનું અસ્તિત્વ વેદ્ય વેદકપણે જાણી શકવા યોગ્ય નથી એ પરિસ્થિતિ છે. એ ન્યાયથી આ અહીંયા અહીંયા કહેવા માંગે છે. ગુરુદેવના જે વચનો છે એમ આ ન્યાય છે. આ વાત લેવી છે.
લાડવા ખાતી વખતે શું થાય છે?
લાડવા થતી વખતે આત્માને જ્ઞાન થાય છે,
બરોબર.
આત્માને જ્ઞાન થવા સિવાય જ્ઞાનમય આત્માને બીજું કાંઈ થઈ શકવું અશક્ય છે. જેમ શીત ઉષ્ણનું જ્ઞાન થતી વખતે આત્મા શીત ઉષ્ણપણે પરિણમવો અશક્ય છે, આત્માને ઉષ્ણતા થાય, ઉષ્ણતા જણાય ત્યારે આત્માની અંદર ઉષ્ણતા આવે, ઠંડી જણાય ત્યારે આત્મામાં શીતળતા આવે, એમ થવું જેમ અશક્ય છે, કેમ કે એ પૂગળ પર્યાય ને પૂગળ ધર્મ છે,
બરોબર.
એવા જ સર્વ જે અન્ય પદાર્થના ગુણધર્મો છે તેનું જાણવું શક્ય છે, પણ તેનું વેદમું એટલે તે રૂપે પરિણમવું અશક્ય છે, તે રૂપે થવું અશક્ય છે, તેના વેદન રૂપે થવું અશક્ય છે. એ બધો ભ્રમ છે. જો એક વાર જીવ ધરાઈ જાય તો ફરીને ખાવા માંગે નહીં. હે, ધરાણો કોને કહેવાય? કે ફરીને માગે નહીં, એનું નામ ધરાઈ ગયો. ખાલી ને ખાલી છે એના એક રજકણ આવ્યું, આત્મામાં એક રજકણ આવતું નથી, અંદર મળતું નથી. એને માણસ કે છે કે એમને વેપાર કરતા લાખો રૂપિયા મળ્યા. ક્યાં મળ્યા? કયા ઠેકાણે મળ્યા? તારા આત્મામાં ક્યાં મળ્યા છે? ક્ષેત્રાંતર થયું એ તો એને કારણે છે, અને એ રહેશે ને તું ચાલ્યો જઈશ. તને મજા હોય તો તારી સાથે રહેવા દઈએ. હા, તે રૂપે પરિણમવું. જેમ ગોળ ગળપણ રૂપે પરિણમે છે, એમ આત્મા ગળપણ રૂપે પરિણમે છે. આત્મા ગળ્યો થાય જ્યારે ગળપણનો સ્વાદ એને જાણવા મળે કે આ ગોળ ગળ્યો છે, ત્યારે તે જ્ઞાન પણ ગળ્યું થાય. આ વિષય છે કે એવા રસગુણનો કે સ્પર્શ ગુણનો ગુણનો અભાવ છે તો પર્યાય તો હોય ક્યાંથી? એની ગુણ વિના પર્યાય ક્યાંથી થાય? એ પ્રકારનો ગુણ નથી તો એ પ્રકારની પર્યાય થવાનો પ્રશ્ન રહેતો નથી. ઉદગલમાં વેદ્ય વેદક પણ નથી, કેમ કે એનામાં જ્ઞાન નથી, છતાં એનામાં સ્વાદ છે. જળ રજકણમાં રસ નામનો ગુણ હોવાથી કારો ખાટો તીખો તુરો ગળ્યો કડવો એનો સ્વાદ છે, અને એનો સ્વાદ છે એની એને ખબર નથી, કેમ કે એનામાં જ્ઞાન નથી. ગોળને ખબર નથી કે મારામાં ગળપણ છે, કડું કરી આતાને ખબર નથી કે મારામાં કડવાશ છે, પણ સ્વાદ છે. ખબર ન હોય એટલે ન હોય એમ નહીં, અને ખબર હોય માટે હોય એમ પણ. શું છે આ પ્રશ્ન થોડો પેચીદો થયો છે ને સ્વપ્ર પ્રકાશકનો? તો વેદનનો વિષય, જ્ઞાનને જાણવાનો વિષય અને જ્ઞાનને વેદનનો વિષય, બે જુદી જુદી વાત લેવી જોઈએ. એક વાત બીજી વાત ઘૂસાડવી નહીં જોઈએ. જ્યારે જ્ઞાન પરને જાણતું નથી એમ કોઈ જ્ઞાની કહે, એમ કોઈ શાસ્ત્ર વચન હોય, ત્યારે એમ કહેવા માંગે છે કે જ્ઞાન પરને વેદતું નથી, પર રૂપે થતું નથી, એમ કહેવું છે. પણ પરને જાણતું નથી એમ કહેતા પરને પરનું જાણવું થતું નથી, પરનું પ્રતિબિંબ થાય એવું જાણવું થતું નથી એમ કોઈ માની લે તો એને સ્વપ્ર પ્રકાશકનું સ્વરૂપ શું છે, અથવા જાણવા અને વેદવા વચ્ચે તફાવત શું છે એની એને ખબર નથી. આમાં આમ કહેવા માંગે છે, આત્મા પરને જાણતો નથી એમ કહેવામાં શું દોષ છે? કે કાંઈ દોષ નથી. આત્મા પરને જાણે છે એમ કહેવામાં શું દોષ છે? કે કાંઈ દોષ નથી. કથનમાં દોષ નથી, સમજણમાં સ્પષ્ટ હોવું જોઈએ કે પરને જાણતો નથી એટલે પરને વેદતો નથી, અથવા પરને જાણે છે જાણતો નથી એમ કહેવું છે, કે કોઈ અજ્ઞાનીને એમ કહેવું છે કે તું પરને નથી જાણતો, તારા જ્ઞાનને તું જાણે છો, ત્યાં એને પરાશ્રય છોડાવવો છે કે તારું પરસન્મુખપણું અને પરાશ્રયપણું છે એનો અમે નિષેધ કરીએ છીએ. પણ પર સંબંધી જે જ્ઞાનાકાર થયો તે તો જ્ઞાન છે, જ્ઞેયાકાર જેવો જ જે જ્ઞાનાકાર ઉછો જ્ઞાનમાં એ તો જ્ઞાન જ છે. જો એનો નિષેધ કરીએ તો એક ન્યાય જ્ઞાનનો નિષેધ થાય છે. એવા જ્ઞેયાકાર અનુસાર જ્ઞાનાકારનો નિષેધ કરવામાં આવે તો ત્યાં જ્ઞાનનો નિષેધ થયો, જ્ઞાનનો નિષેધ થયો એટલે પોતાનો નિષેધ થયો, મિથ્યાત્વ આવ્યો. મિથ્યાત્વ એટલે સ્વરૂપ અસ્તિત્વનો નકાર, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. હે,
મોટું પણ મોટું પાપ છે,
સર્વથી મોટું. જ્ઞાન ઉડી જાય છે ત્યાં, એમ જો જોવે તો જ્ઞાનનો નિષેધ થશે. એટલે અહીંયા આ બોલ શરૂ કરતા પહેલા કાઉન્સની અંદર ખુલાસો બાંધ્યો છે, પણ પંડિતજી સાથે ચર્ચા થઈ કે આમાં તો એમ વાત આવે છે કે જ્ઞેયજ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો નાયક છે, એમ તો નથી એમ કેવું છે અહીંયા બોલમાં. આત્મા જ્ઞેય, આત્મા જ્ઞાયક અને છ દ્રવ્ય જ્ઞેય, એમ આગમમાં પણ આવે અને અધ્યાત્મમાં એમ આવે કે આત્મા જ્ઞાયક ને છ દ્રવ્ય એના જ્ઞેય નહીં. આ પરસ્પર વિરુદ્ધ વાતનો મેળ કેવી રીતે મેળવો? બે વાત તો શાસ્ત્રમાં છે અને બંને ઉપર તબકે પરસ્પર વિરુદ્ધ લાગે એવી છે, મેળ કેમ કરવો? કે જ્યાં પરને જાણતો નથી એમ કેવું છે, ત્યાં પરને વેદતો નથી એમ કેવું છે, અથવા પરને જાણતો નથી એમ કેવું છે, ત્યાં પરનો આશ્રય કરે છે એમાં અભેદ થઈ શકતો નથી એમ કેવું છે. આશ્રયનો અધ્યાસ થાય છે પણ ખરેખર બે ને બે એક થઈ જતા નથી, જ્ઞાનને જ્ઞે એક નથી થઈ શકતા એમ કેવું છે. ન ખબર પડે એટલે તો ચોખવટ છે આ બધી, કેમ કે કઈક કહેવું છે તો કથનની પાછળ એને આશયને તો સમજવો જ પડશે. કોઈ પણ કથન એમાં જ્યારે પરસ્પર વિરુદ્ધ કથનો આવે ત્યારે તો એમાં કયા કથન પાછળ શું આશય છે એ વાતને બરાબર સ્પષ્ટ રીતે સમજવો ઘટે છે કે નહીં. પરસ્પર વિરુદ્ધ કથન આવે ત્યારે આ કથનની પાછળ શું આશય અને આ કથનની પાછળ શું આશય, બે વાત તો સ્પષ્ટ થવી. એટલે પર જણાતું નથી એટલે વેદાતું નથી એમ, ત્યાં આશય એ છે કે પરનું વેદન તું કરી શકતો નથી. પણ કોઈ એનો સ્થૂળ અર્થ એવો કરે કે પરને આત્મા જાણતો જ નથી, પર આત્મામાં જણાતું જ નથી, તો એનો સ્વપ્ર પ્રકાશક જે સ્વભાવ છે એ સ્વભાવનો નિષેધ થઈ જાય. તો દુનિયાનું અસ્તિત્વ છે એમ ક્યાંથી જાહેર થયું? જો કોઈના પણ જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનું અસ્તિત્વ જણાયું છે ત્યારે એની પ્રસિદ્ધિ થઈ છે કે જગતમાં જીવો સિવાયના બીજા અજીવો પણ છે. બીજા અજીવોની હૈયાતી ક્યાંથી નક્કી થઈ? કે કોઈના જ્ઞાનમાં એનું અસ્તિત્વ આવ્યું ત્યારે. તે જ્ઞેય જ્ઞાનમાં નથી આવ્યું, પણ તે જ્ઞેય જેવું છે એવું જ્ઞાનમાં જણાઈ ગયું છે કે આ જ્ઞેય આવું છે, ગોળ ગળ્યો છે, ખાંડ ગળી છે, એમ જ્ઞાનમાં જણાઈ ગયું છે. બરાબર, એમ જ્ઞાનમાં જણાયું જ નથી ને ગોળ ગળ્યો છે એમ પ્રસિદ્ધ ક્યાંથી થયું? એમ તો ન થઈ શકે. પણ છતાં શાસ્ત્ર વચને એમ આવે કે આત્મા પરને જાણતો જ નથી, પરને જાણવાની એને ભ્રાંતિ છે એમ આવે. અહીંયા એ વિષય છે તો ત્યાં એમ લેવું છે કે એ પરને વેદતો નથી, વેદી શકતો નથી, પરનો અનુભવ કરી શકતો નથી. એકમેક થઈને જે કાંઈ એને અનુભવ થાય છે, વેદન થાય છે, એ એના જ્ઞાનનું થાય છે. જ્ઞાનને જ્ઞાનનો અનુભવ છે અને જ્ઞાનને જ્ઞાનનું વેદન છે. આમ વિષય ચોખ્ખો છે. જ્ઞેયદાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો જ્ઞાયક, પરંતુ જીવથી ભિન્ન પુદ્ગળ આદિ છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો જ્ઞાયક છે એમ નિશ્ચયથી નથી. પરજ્ઞેયનો નિષેધ છે અહીંયા. તો પરજ્ઞેયનો નિષેધ છે એની પાછળ આશય શું છે? કે એની આશય, એની પાછળ આશય પરસન્મુખપણું છોડાવવું છે. એની પાછળનો આશય પરાશ્રયને છોડાવવો છે. એની પાછળનો આશય ભ્રાંતિથી પર મને વેદાય છે એમ છોડાવવું છે. પરાશ્રય એટલો સૂક્ષ્મ છે આમ તો, પણ એનો અર્થ થોડો સ્થૂળ લાગે છે. પરાશ્રયમાં શું છે? આને જાણવું છું એમ એનો આશ્રય કરીને જ્યાં જાણવા જાય છે ત્યારે એના વેદનથી દૂર નથી રહી શકતો. જ્યારે હું આને જાણું છું એમ એને લાગે છે, એટલે એનો આશ્રય કરીને જાણે છે, ત્યારે એ જાણવામાં ઈષ્ટ અનિષ્ટ પણ એને ઉત્પન્ન થાય છે. જાણતા જ સાથે રાગ દ્વેષનો વિકાર અનિવાર્યપણે ઉત્પન્ન થઈ આવે છે, કેમ કે એનો આશ્રય કરીને જાણ્યું. જાણ્યું એનો વાંધો નથી, પણ આશ્રય કર્યો એનો વાંધો છે. આમ છે. ગાથા છે, મૂળ ગાથા છે એક સમયસાર, કે જેમ કરવું એ દોષ છે, પરનું કર્તૃત્વ એ મિથ્યાત્મનો દોષ છે, એમ પરનું ભોક્તૃત્વ એ પણ મિથ્યાત્મનો દોષ છે. તો વેદનમાં શું છે? ભોક્તૃત્વ છે. ગળ મને ગળ્યો લાગ્યો એમાં શું છે? કે ગળપણનો ભોગવટો છે. પછી કોઈ એમ કહે છે કે મને ગળ્યું નથી ફાવતું, કોઈ એમ કહે છે કે મને ગળ્યું ફાવે છે, એ તો રાગ ને દ્વેષ થયો. પણ એ ભોક્તૃત્વ આવતા રાગ દ્વેષ થયો. કે છે કે પરનું ભોગવવું જ્ઞાન દ્વારા થઈ શકતું નથી. આ વસ્તુનું સ્વરૂપ છે કે જ્ઞાનમય વસ્તુ આત્મા પર પદાર્થના કોઈ પણ ગુણધર્મને ભોગવી શકતો નથી, કેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સર્વથા ભિન્ન છે. જો એ ભિન્ન ન હોય ને એને ભોગવી શકાતું હોય તો જગતના એમ માનનારા જીવો, તમામ મિથ્યા દ્રષ્ટિ એમ માનનારા છે કે પરને ભોગવાય છે અને તેથી સુખ દુઃખ થાય છે, તેનું છોડવું અશક્ય થઈ જાય. એટલે કે વિતરાગ થવું જ અશક્ય થઈ જાય. પણ અંતા વિતરાગોએ પોતાના પરિણમનથી એ સિદ્ધ કર્યું છે કે ખરેખર એમ છે નહીં વસ્તુનું સ્વરૂપ. નહીં, સ્વપર પ્રકાશક સ્વભાવને લઈને જાણે છે, તેમાં જાણવાનો દોષ નથી. આશ્રય કરે તો દોષ છે, આશ્રય કરવો એનો સ્વભાવ નથી. પરાશ્રય કરવો તે આત્માનો સ્વભાવ નથી. પર સન્મુખ થવું તે જ્ઞાનનો સ્વભાવ નથી. પરનું વેદન કરવું તે જ્ઞાનનો સ્વભાવ નથી. છતાં એવો અભ્યાસ થાય છે ત્યારે તેને દોષ ગણવામાં આવે છે. છતાં એવું પરિણમન થાય છે ત્યારે એને દોષ ગણવામાં આવે છે. જ્ઞાન પરસન્મુખ થાય તો એને દોષ ગણવામાં આવે છે. નહીં તો શુક્લ ધ્યાનમાં શું છે? શુક્લ ધ્યાનની અંદર તો કોઈ અન્ય વિષય છે નહીં, છતાં નીચે પહેલા બીજા પાયામાં યથાખ્યાત ચારિત્ર નથી, અને કેવળ જ્ઞાન પણ ત્રીજા પાયે ઉત્પન્ન થાય છે, ચોથા પાયે. તો ત્યાં શું છે કે ત્યાં જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા લીધી છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા. એ જ્ઞાનની ક્રિયા આંશિકપણે પરિવર્તન કરે છે, આંશિકપણે એ પર્ગની સાથે અથવા ભેદ સાથે પરિવર્તન પામે છે, ફરે છે. એકાગ્રતા ઓછી છે એટલી,
બરોબર,
એકાગ્રતાની ખામી છે ત્યાં. એટલે જ્ઞેયથી જ્ઞેયાંતર, ગુણથી ગુણાંતર, એમ દ્રવ્યથી દ્રવ્યાંતર, એમ અંદરમાં ને અંદરમાં સૂક્ષ્મ જે અસ્થિરતા છે એ જ્ઞાનની અસ્થિરતાનો દોષ છે. તેથી ત્યાં જ્ઞાન સંપૂર્ણપણે કેવળ જ્ઞાનરૂપ અવસ્થાને પ્રાપ્ત કરતું નથી. ત્યાં તો કોઈ પર વ્યવહાર છે ને, ધ્યાનસ્થ અવસ્થા છે, બીજું કોઈ મન વચન કાયાનો તો વ્યવહાર છે નહીં. શુદ્ધ ઉપયોગ છે, ઉપયોગ શુદ્ધ છે. સાતમે, આઠમે, નવમે, દસમે ઉપયોગ શુદ્ધ છે, બારમા તો પછી અસ્થિરતા નથી, એ સાખે ચારિત્ર થઈ ગયું. તો ત્યાં ઉપયોગ શુદ્ધ હોવા છતાં લબ્ધ પરિણતિની અસ્થિરતા છે. ઉપયોગ તો આત્મામાં લાગેલો છે, જ્ઞાન છે, શુદ્ધ ઉપયોગ છે, છતાં જ્ઞાનની આંશિક પ્રવૃત્તિ અસ્થિર છે. ત્યારે એને જ્ઞપ્તિ પરિવર્તન ગણીને દોષ ગણવામાં આવે છે. એનો અર્થ એ થયો કે પરિપૂર્ણપણે નિરવશેષ અંતર્મુખ થવું, અંતર્મુખ રહેવું ઉપયોગનું, જરા પણ પરસન્મુખ ન થવું અને જરા પણ સ્વ આશ્રયમાં અસ્થિરતા ન થવી, એવો જીવનો સ્વભાવ છે. સ્વાભાવિક સ્વરૂપ જીવનું આવું છે એમ જાણવું. જ્ઞેયનાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો નાયક, પરંતુ જીવથી ભિન્ન પુદ્ગળ આદિ છ દ્રવ્યો તે જ્ઞેયને આત્મા તેનો નાયક છે એમ ખરેખર નિશ્ચયથી, એટલે ખરેખર એમ નિશ્ચયથી આત્મા જ્ઞાયક અને આત્મા જ જ્ઞેય છે. કેમ કે વેદ્ય વેદક પણ પોતાના સ્વરૂપ અસ્તિત્વને જાણી રહ્યો છે, વેદ્ય વેદક પણ પર્ગને પ્રતિબિંબિત થતું હોવા છતાં, એને જણાતું હોવા છતાં એમ કહેવાય છે એને એ જાણ વેદતો નથી, તેથી ખરેખર એને એ જાણતો નથી એમ કહેવામાં આવે છે. એવી શૈલી છે શાસ્ત્રોના કથનની કે મૂળ જે વસ્તુનું સ્વરૂપ છે એને નક્કી કર્યા વિના જો એનો અર્થઘટન કરવા જાય તો આંખો પાછો થઈ જાય એવું છે. જે આત્મા સર્વવ્યાપક છે એવું આવે છે, પરમાત્મા પ્રકાશમાં ઉદઘાટન એવી રીતે કર્યું છે. આત્મા સર્વવ્યાપક છે, પહેલું મંગળી કે જેવી રીતે કર્યું છે, સર્વવ્યાપક છે, ત્યાંથી આખો એક મત ઉભો થઈ ગયો. તમામ લોકો એવું માનવા લાગ્યા એ મતમાં કે આત્મા બધે, પરમાત્મા બધે વ્યાપેલો છે, ઘાસ ચાસણી પાસ પણ વિશ્વપતિનો વાસ, પેઢીની પેઢી ભણી ગઈ. આત્મા બધે, આત્માનું જ્ઞાન વ્યાપ્યું છે એમ. પણ કે આત્માનું જે ક્ષેત્ર છે એની બહાર જઈને કઈ જ્ઞાન વ્યાપે એમ વ્યાપ્યું નથી. જેમ કોઈમાં વ્યાપીને કોઈને જાણી લેવાય એવું જ્ઞાન થાય, એવું જ્ઞાન બતાવવા માટે જ્ઞાન વ્યાપક છે એમ કે છે. જેમ કે આ લાકડું છે, એના અંદરના ભાગમાં એક હડપર સડેલું છે અને કાણું પીડ્યું છે એમ કોઈ જ્ઞાન જાણે ત્યારે એમ કહેવાય તારે ત્યાં જ્ઞાન ક્યાંથી ગયું, કે અહીંયા ગયું જ્ઞાન, તો ક્ષેત્રથી ગયું, ક્ષેત્રથી નથી ગયું. પણ એનું જાણવું એટલું ચોક્કસ ને એટલું સ્પષ્ટ છે કે જાણે કોઈ વ્યાપીને જાણે તો જાણ્યા જાણવાનું એમાં કઈ બાકી ન રહે. એમ છ દ્રવ્યોમાં એના સર્વ અનંત ગુણ પર્યાયને એના સર્વ ક્ષેત્રકાળ સહિત એટલું બધું સુસ્પષ્ટ કેવળ જ્ઞાન જાણે છે કે જાણે અંદર ઉતરી ન જતું હોય જાણવા માટે, જાણે કે અંદર ઉતરીને જાણતું હોય એટલી બધી જ્ઞાનની સ્પષ્ટતા કહેવા માટે એમ કહેવામાં આવે કે જ્ઞાન સર્વવ્યાપક છે. પણ એનો કોઈ સ્થૂળ અર્થ કરી જાય કે આત્માના ક્ષેત્રમાંથી કેવળ જ્ઞાની આત્માના ક્ષેત્રમાંથી જ્ઞાન બહાર નીકળીને બધે વ્યાપી ગયું તો સ્વક્ષેત્રને છોડીને કોઈ ગુણની પર્યાય, જ્ઞાન ગુણની કે કોઈ ગુણની પર્યાય સ્વક્ષેત્રને છોડીને ક્યાંય હોતી નથી કે પરિણમતી. અરે રાગ તે જ્ઞેય અને આત્મા જ્ઞાયક એમ પણ નથી. છ દ્રવ્યો તો એક બાજુ રહ્યા કે રાગ જ્ઞેય છે ને આત્મા તેનો જ્ઞાયક છે એમ પણ વેદ્ય વેદક પણે નથી અને એમ પરસન્મુખ પણે પણ નથી. રાગ ને રાગ ને સન્મુખ થઈને જાણવાનો નિષેધ છે. કપર પ્રકાશક એવું જે સમ્યક જ્ઞાન, તે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતા તેની સન્મુખ થયા વિના, રાગની સન્મુખ થયા વિના રાગ જણાય છે. આમ ક્યારેક જે કાળે ઉત્પન્ન થાય છે ત્યારે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એવા રાગ, ત્યાં તો રાગ લીધો છે એટલે વ્યવહાર લીધો છે. મૂળ સ્થાન અનુસાર જે વ્યવહાર છે, વ્યવહાર રત્નત્રયનો જે પર્યાય છે, જે રાગરૂપ છે, એટલે દર્શનાચાર જ્ઞાનાચાર ને ચારિત્રચાર એવો જે બાહ્યાચરણનો આચારનો જે કોઈ રાગ છે, શાસ્ત્ર ભણતરનો રાગ આવે, બહારમાં આચરણનો રાગ આવે, નવતત્વની શ્રદ્ધાનો રાગ આવે, તે કાળે જાણેલો પ્રયોજનમાન છે. શાસ્ત્રમાં એમ આવે, સમયસારમાં એમ આવે. અને અહીંયા કહે છે કે રાગ તે જ્ઞેય ને આત્મા જ્ઞાયક એમ પણ નથી, પરસ્પર વિરુદ્ધ. એ રાગને વેદવા યોગ્ય નથી, એ રાગને જ્ઞાની વેદતા નથી, એ જ્ઞાન એ રાગની સાથે એકતા કરતા નથી, એનો આશ્રય કરતા નથી અને એની સન્મુખ પણ થતા અને છતાં જણાય છે ત્યારે એને જાણેલો પ્રયોજનમાન કીધો. અને એની સન્મુખ થતા નથી, વેદતા નથી, આશ્રય કરતા નથી એટલે એને જાણતા નથી એમ કહેવું પણ નિર્દોષ છે. કેમ કે વેદે છે, જાણે છે પોતાના જ્ઞાનને, વેદે છે ને અનુભવે છે પોતાના જ્ઞાનને. પરદ્રવ્યોથી લાભ તો નથી, પણ પરદ્રવ્યો જ્ઞેય અને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર તેનો નથી. તું તેનો જાણનાર નથી એટલે તેનો નથી. જાણનાર તો જાણનારનો છે પણ તેનો નથી, જ્ઞેયનો નથી. જાણનાર જાણનારનો છે અને જાણનાર જણાનારનો નથી એમ કહેવું છે. જો એમ આટલી બધી ભિન્નતા છે પરદ્રવ્ય સાથેના સંપર્કને છોડાવે છે. પરદ્રવ્યનો સંપર્ક પણ જીવ જ્ઞાન દ્વારા કરે છે. જેના દ્વારા સંબંધ થાય, જો સંબંધ કાપવો હોય તો તેનાથી કપાય,
બરોબર
કે બીજેથી કપાય,
કપાય
ક્યાંથી જ કપાય. જે જીવ જ્ઞાન દ્વારા પરનો સંપર્ક કરે છે પર સન્મુખ થાય છે, પરાશ્રય કરે છે. એને પર સન્મુખપણું ને પરાશ્રયપણું છોડાવતા એનો સંપર્ક છૂટે છે, અને સંપર્ક છૂટતા એના જ્ઞાનમાં કોઈ જ્ઞેયનું પ્રતિબિંબ થાય તો એમાં એને બિલકુલ સામાન્ય રીતે શું છે કે પર પદાર્થો જ્ઞાનમાં જણાતા પ્રતિબિંબિત થતા જીવને રાગ દ્વેષ મોહનો વિકાર થાય છે કે બીજું કઈ કારણ?
બરોબર.
પથ્થરને નહીં થાય, લાકડાને લોઢાને કઈ વિકાર થવાનું કારણ નથી, મોહ થવાનું કારણ નથી. તો જાણે ને જાણવું તો બંધ નહીં થઈ શકે. આ એક સ્પષ્ટ વાત સમજી લેવા જેવી છે.
બરોબર.
કે જ્ઞાનમાં સ્વચ્છતા હોય ને પર પદાર્થ ન જણાય તો બંધ નહીં થઈ શકે. જો એને બંધ કરવા જઈશ તો તું તારા સ્વરૂપને ટાળવા માંગે છો, તારા સ્વરૂપનો તું નાશ કરવા માંગે છો. એટલે પરનું જાણવું બંધ નહીં કરી શકાય. એના ઉપર તો 14 કળશ લીધા અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટમાં. પશુ નશ્યતી, જ્ઞાનમાંથી જ્ઞેયોને ઘૂંસાડી નાખવાની વ્યર્થ પરિશ્રમ કરનારા પશુઓ મિથ્યા દ્રષ્ટિઓ નાશ પામે છે, એટલે પોતાનો નાશ કરે છે, ભાવ મરણ કરે છે. કહે છે કે તો પછી શું કરવું? અમને તો જ્ઞાનમાં અન્ય જ્ઞેયો જાણતા રાગવેશમો થઈ આવે છે, આ વિકારને ટાળવો કે જ્ઞાનમાં અન્ય જ્ઞેય જણાય છતાં વિકાર ન થાય એવી પણ સ્થિતિ થઈ શકે છે. એ પણ પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકાય છે કે પર જ્ઞેય જણાવવા છતાં જ્ઞાનમાં વિકાર ન થાય. કે એમાં જે એને હું જાણું છું એમ એનો આશ્રય થાય છે, એને સન્મુખ થવાય છે, અને એનું વેદિવેદક પણ અંગીકાર કરાય છે. નહીં થઈ શકતું હોવા છતાં અધ્યાસે કરીને એ મટાડો તો રાગદ્વેષમો નહીં થાય. આ સીધી વાત છે.
બરાબર.
એટલે એ કેમ કરવું એટલું જ આની અંદર સમજવાનું છે કે જ્ઞાન પોતે છે, જ્ઞાન સ્વરૂપી પોતે છે, જ્ઞાનમાં પોતે છે, અને જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, વેદવું એનો ધર્મ છે, સ્વભાવ છે, સ્વરૂપ છે. જો જ્ઞાન જ્ઞાન વેદનમાં રહે તો અન્ય પદાર્થ એને જણાવવા છતાં ભિન્નપણે જ્ઞાનમાં આવે છે ને વેદાતો નથી એમ જ્ઞાનમાં આવે છે. જણાય છે એમ જ્ઞાનમાં આવે છે પણ વેદાતો નથી
એમ
જ્ઞાનમાં આવે છે.
બરોબર.
તેથી તેનું જ્ઞાન રહે છે પણ વેદન આવતું નથી, તેથી રાગ દ્વેષમાં ઉત્પન્ન થતા
નથી.
એક સાથે બે વાત છે. વેદનની મુખ્ય કરતા જાણવાની ગૌણતા થઈ જાય છે. જ્ઞાયકતા અને વેદકતા બે ધર્મ લઈએ જ્ઞાનની પર્યાયનો સ્પષ્ટ કરીએ કે જ્ઞાયકતા અને વેદકતા બે ધર્મ લઈએ તો તું વેદનને જ્ઞાન વેદનને મુખ્ય કર જ્ઞાનમાં. આમે તું પરને જાણવા જાય છે તો પરને જાણતી વખતે માત્ર તું પરને નથી જાણતો પણ પર વેદનને મુખ્ય કરે છે, અને તેથી તને રાગ દ્વેષમો થાય છે. ખરેખર તો પરનું વેદન તો અશક્ય ને અસંભવિત છે. એટલે સર્વકાળે ભલે ઉદય કોઈ પણ પ્રકારનો હો, ભેદ જ્ઞાનીઓ તો જુદા જ્ઞાનને જ્ઞાન વેદનથી ભિન્ન પાડીને જ્ઞાનનો જ અનુભવ કરે છે. પછી તેને પરજ્ઞેયો તે કાળે જણાય તો પણ તેને તે વિકારનું નિમિત્ત થતા નથી. જે પરજ્ઞેયો વિકારનું નિમિત્ત થાય છે તે જ પરજ્ઞેયો વિકારનું નિમિત્ત થતા, અને કેવળ જ્ઞાન થતા અનંતાજ્ઞેયો આખું જગત જ્ઞાન ગોચર થાય છો તો પણ અરિહંત પરમાત્માને અને સિદ્ધ પરમાત્માઓને અનંતમાં અંશે પણ વિકરા વિકારની ઉત્પત્તિ થતી નથી. શું કહે છે, પરદ્રવ્યોથી લાભ તો નથી, એ વાત તો ભૂલી જ જાતો. પરદ્રવ્યોનો સંયોગ થયો કામ આવે શરીરના પરિણામમાં. આર્ટને કામ આવે તો જ્ઞાન શું કામ આવે? કહે છે સામાન્ય રીતે આખું જગત પરિગ્રહ પાછળ છે.
બરોબર.
પછી અમેરિકાનો મનુષ્ય હોય કે રશિયાનો હોય, કહેવું તો એમ છે કે મૂડીવાદી હોય કે સામ્યવાદી હોય,
બરોબર,
પણ આખું જગત છે
પરિગ્રહ
પાછળ છે. સૌને પોતાની માનેલી સંપત્તિ છે નહીં, એની વધારવી છે. એ ઉકરડાનું ભૂંડડું છે, ભૂંડથી માંડીને ચક્રવર્તી પર્યંતના બધા જ જીવોની આ સ્થિતિ છે. કોઈ અમેરિકા રશિયા વાળા ચક્રવર્તી નથી, બહુ મર્યાદિત સત્તા છે. પણ જે કાંઈ દોટ છે, દોડ છે, એ બધી પરદ્રવ્ય પાછળ છે. એને એક વચનમાં અહીંયા નિષેધ કર્યો છે કે પરદ્રવ્યોથી કોઈ આત્માને, એક આત્માને કે ઘણા આત્માને, એકને કે અનેકને, કોઈને લાભ નથી.
લાભ નથી.
લાભ એટલે શું? વિચારવા જેવો વિષય એ છે કે લાભ એટલે શું? કે લાભ એટલે હોવું થવું, મને મળવું, મને હોવું, હોવું 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 થાય છે. આ મને છે, આટલું મારે છે, મને છે ને મારે છે, અને એને સુખનું કારણ માન્યું છે, એથી મને સુખ છે. એને એમ કહે છે કે તારું જે સ્વરૂપ છે એ જ આત્મલાભ સ્વરૂપ છે. આત્મલાભ પરિણામી
કહું, આત્મલાભ પરિણામી,
દ્રવ્ય આત્મલાભ પરિણામી કહું. હજારો વર્ષ પહેલા જૈનાચાર્યોના સૂત્ર છે, દ્રવ્ય આત્મલાભ પરિણામી કહું. દ્રવ્ય છે એ પારિણામિક ભાવે આત્મલાભ સ્વરૂપ છે. એટલે કે ત્રિકાળ અસ્તિત્વ સ્વરૂપ છે. લાભ એટલે હોવારૂપ છે, મને હો, તારું સ્વરૂપ તને ત્રણે કાળે હોવાનું છે, પારિણામિક છે એટલે શાશ્વત છે.
બરોબર.
કોઈ પરદ્રવ્યનો લાભ છે એ વસ્તુના સ્વરૂપમાં લાભ જ નથી. પરદ્રવ્યથી લાભ તો નથી, પણ પરદ્રવ્યો જ્ઞેય અને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર
નથી.
બીજા દ્રવ્ય તને મળે એ પ્રશ્ન નથી, તને એનો લાભ થાય એ પ્રશ્ન નથી, પણ બીજા કોઈ પદાર્થને તું જાણે છો એટલે વેદે છો એમ લેવું, એ પણ તારા સ્વરૂપમાં. કોઈ પણ પદાર્થ તારા સ્વરૂપમાં વ્યાપીને વેદનું ક્યારે થઈ શકે કે વ્યાપે વ્યાપક ભાવ હોય તો
શક્ય.
માણસ ખાય છે એની ભાવતી જીવ બહુ સારી હોય તો એમ કે મોઢામાં મૂકતા રવો રવો થઈ જાય છે. શું કે છે?
રવો રવો થઈ જાય.
ગુલાબજાંબુ ને સફરજન બીજું ત્રીજું કઈ જે જેને જે ફાવતો હોય મોઢામાં મૂકે એ ભેગું રવો રવો થઈ જાય છે, જાણે ઓગળીને અંદર બેસી જાય છે એને એમ થાય છે. શું કે જાણે એનો સ્વાદ એના આત્માના પ્રદેશોમાં બેસી જાય છે, કઈ એક સ્પર્શ માત્ર નથી. એ રજકણોનો બિલકુલ આત્માને સ્પર્શ જ નથી, સ્પર્શ નથી એમની, એનું વેદન પણ આત્માને નથી. ગળપણ જણાવવું તે પદાર્થનો સ્વાદ જણાવવો અનિવાર્ય છે, સ્વાદનું જ્ઞાન થવું અનિવાર્ય છે, પણ એને વેદવું તો ત્યારે જ થશે કે તું એની સન્મુખ થઈને તેનો આશ્રય કરીને એકત્વ કર ત્યારે, નહીતર એનું વેદવું થતું નથી. પણ એ ખરેખર અધ્યાસરૂપ છે. જ્ઞાનમાં કોઈ પણ જ્ઞાન વેદન સિવાય, જ્ઞાન ઘન આત્મામાં કાંઈ પ્રવેશ થઈ શકતો નથી કે કાંઈ કોઈનું વેદન આવી શકતું નથી. એ જે રસગુણનો પર્યાય છે એ જ્ઞાનની અંદર વ્યાપી શકતો નથી, કે જ્ઞાન એ રસમાં વ્યાપી શકતું નથી. રસના પર્યાયમાં જ્ઞાન વ્યાપતું નથી. ગળપણ રસ છે, ગળ્યો રસ છે એમાં જ્ઞાન વ્યાપતું નથી. ગળ્યો રસ જ્ઞાનમાં ઉતરીને વ્યાપતો
નથી.
એટલે એમ કહે છે કે એમ ખરેખર નથી. હું જાણનાર છું, જાણક ભાવ મારામાં છે, અને હું જ જણાવવા યોગ્ય છું, હું જ મને વેદાવવા યોગ્ય છું, હું જ મને જાણું છું, હું જ મને વ્યાપ્ત વ્યાપક ભાવે વિદ્ય વેદક ભાવે હું જ મને જાણું છું. પરદ્રવ્ય સાથે વેદ્ય વેદકપણાનો અભાવ છે. 416 નંબરની ગાથા છે, 416 ની 316 નંબરની ગાથા છે. ગાથા 415 છે, 316. કહે છે કે હું જાણનાર છું, હું જ જણાવવા યોગ્ય છું, હું મને જાણું છું. આપ કેમ કહ્યું કે જ્ઞાન દ્વારા તું તારામાં તારા સ્વરૂપનું એકત્વ કર, જ્ઞાતા પણ તું, જ્ઞાન પણ તું, અને જ્ઞેય પણ તું છે એમ લે. પરજ્ઞેયો જણાય તો પણ એટલા એને ગૌણ કર, એટલા એને ગૌણ કર કે જાણે જણાતા જ નથી એમ કેવું છે. માણસને કોઈ વાત ન ગણકારવી હોય ત્યારે શું કરે છે કે એ વાત સાંભળી ન સાંભળી કરી નાખે, ત્યારે કહેનાર પણ સમજે છે કે આ મારી વાતને અવગણે છે એમ લાગે છે. કે એમ જણાવવા છતાં નહીં જણાવવા બરાબર કરવું જ્ઞાનનું વલણ, એવું જ્ઞાન વેદનમાં વિશેષપણે સ્વસંવેદનપણે વિશેષ સ્વસંવેદનપણે રહેવું, એને એક ન્યાયે એમ કહી શકાય કે આત્મા પરને જાણતો નથી, પરને વેદતો નથી. જેમ રાગ આત્માનો વિકાર હોવા છતાં રાગ છે તે આત્મા નથી, રાગ સ્વરૂપની દ્રષ્ટિએ એટલે સ્વરૂપની ઉપાદેયતામાં આત્મા નો નથી, એમ કહેવાય કે ન કહેવાય? એનો સ્થૂળ અર્થ એમ ન કરાય કે આત્માને, કોઈ આત્માને રાગ થતો નથી, પણ જ્યાં સ્વભાવનું, સ્વભાવ દ્રષ્ટિએ સ્થાપવું હોય, સ્વભાવનું સ્વભાવ દ્રષ્ટિએ સ્થાપવું હોય, એટલે કે સ્વભાવને સર્વથા ઉપાદેય કરીને સ્થાપન કરવામાં આવતું હોય, ત્યારે રાગ આત્માનો નથી ને પૂદગળ જનિત છે, ને પૂદગળે કરેલો છે, કર્મ જનિત છે ને કર્મે કરેલો છે. આદિ મધ્યંતમાં કર્મ વ્યાપે છે, એના આદિ મધ્યંતમાં આત્મા વ્યાપતો નથી, એવું બધું કહી શકાય, આવે છે બધું સમયસારમાં, છતાં એનું સ્થૂળ અર્થઘટન એમ ન થાય. ત્યાં દ્રષ્ટિકોણ શું છે એ સમજવું જોઈએ. સિદ્ધાંતને સિદ્ધાંતના દ્રષ્ટિકોણ અનુસાર ગ્રહણ કરવો જોઈએ, સિદ્ધાંતને પોતાના દ્રષ્ટિકોણ અનુસાર ગ્રહણ કરવો જોઈએ નહીં. એમ આત્મા જ્ઞાન પરને જાણતું નથી, એમાં સ્થૂળ અર્થ ન કરાય કે પરને ક્યારેય જ્ઞાન જાણતું, પણ ત્યાં પર જણાતું હોવા છતાં નહીં જણાવવા બરાબર સ્થિતિ ઉત્પન્ન કરવાનો જે દ્રષ્ટિકોણ છે એનું ગ્રહણ કરવા અર્થે આમ કહેવામાં આવે છે, એમ વચનનો અર્થ કરવો જોઈએ. આવો વિષય છે, દ્રષ્ટિકોણ પકડવો જોઈએ. શું કહે છે કે હું જાણનાર છું, હું જ જણાવવા યોગ્ય છું, હું જ મને જાણું છું. જાણે કે મારે કોઈ પરની સાથે જાણવાનો પણ સંબંધ નથી,
બરાબર.
એવી રીતે પોતામાં પોતાનું એકત્વ જ્યાં લેવું છે, એકત્વની ઉપાસના કરવી છે, સ્વરૂપ એકાગ્રતાની આરાધના કરવી છે, ત્યારે પરગ્નિને આટલી હદે ગૌણ કરવાના વચન કહેવામાં આવે છે. ત્યાં દ્રષ્ટિકોણ અપનાવો એમ કે છે. એનાનો દ્રષ્ટિકોણ શું છે? પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્વગ્નિ છે એમ પરમાર્થ બતાવીને, જો આશે પોતે ખુલ્લો કર્યો છે, આપણે જે કાંસ બાંધ્યો છે મથાળે, એ વાત ગુરુદેવે પોતાના શબ્દોમાં સ્પષ્ટ કરી છે છેલ્લે. પહેલા લેવાનું કારણ એ છે કે કોઈ અર્થઘટન બીજું ના કરી જાય, એ વાતને આગળ મૂકી દીધી ઉઠાવીને. પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્વગ્નિ છે એમ પરમાર્થ બતાવીને પરતરફનું લક્ષ છોડાવ્યું છે. આશયા છે અહીંયા પર પદાર્થનું લક્ષ છોડાવવું છે, પર પદાર્થના લક્ષે પરાશ્રય થાય છે, પર સન્મુખતા રહે છે, અને એ પર સન્મુખતા અને એ પરાશ્રય સહિતનું જ્ઞાન અનેક પ્રકારના રાગ દ્વેષ મોહ આદિ વિકારોને ઉત્પન્ન કરવાનું સાધન થાય છે, કારણ થાય છે. તેથી વિકારને મટાડવા માટે, વિકાર ઉત્પન્ન થતા જીવને દુઃખ થાય છે, એ દુઃખ મટાડવા માટે મૂળ પાસે તો સુખ દુઃખનો છે ને, પ્રયોજન તો સુખ દુઃખનું છે, એ દુઃખ મટાડવા માટે અહીંથી એનો મૂળની ચાવી આ છે, એની મૂળ ચાવી અહીંયા છે કે તારા જ્ઞાન અસ્તિત્વમાં એકનું જ્ઞાનમય પણ છે, એકાકાર જ્ઞાન, માત્ર જ્ઞાન સિવાય તારા જ્ઞાનમાં કાંઈ નથી. જો તું જરા ઊંડો ઉતરીને લક્ષમાં લે, તપાસીને જોતો ખરો કે જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજું કાંઈ હોવું, થવું, આવવું, વેદાવવું અશક્ય ને અસંભવિત છે, બની શકે એવું જ નહીં. તેર સ્વગ્ને છે, તે જ સ્વગ્ને છે એમ પરમાર્થ બતાવીને, એવું પરમ ભાવ બતાવીને પરમાર્થનો અર્થ છે. પરમાર્થનો શું અર્થ છે? પરમ પ્રયોજનભૂત ભાવ, અર્થ એટલે ભાવ, પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ જેનું પ્રયોજન છે એવો જે આત્મભાવ, આત્મ સ્વભાવ એમ બતાવીને, આત્મ સ્વભાવ પરમાર્થ કહો કે આત્માનો સ્વભાવ કહો એમ બતાવીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે. આમ કહીને કહેવાનો આશય એ છે કે આ જીવને જે પરલક્ષ છે એને લઈને એના સર્વગુણોના પરિણામ પરપદાર્થમાં નિમગ્ન થાય છે. જો સ્વલક્ષ થાય એક વાર તો એના સર્વગુણોના પરિણામ સ્વપદાર્થમાં નિમગ્ન થાય, ઓટોમેટિક આપોઆપ પરિણામ થાય. આમ બતાવીને અથવા આમ કહીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે. લક્ષ છોડાવ્યું છે એટલો જ અર્થ કરો, એટલો એનો આશય સમજી લેવો. બહુ સ્થૂળ અર્થમાં જાય તો પરને જાણતો નથી એમ કહે, પણ એવા અર્થમાં જવું જોઈએ એમ બતાવીને પર તરફનું લક્ષ માત્ર છોડાયું છે. જે પરનું જ લક્ષ રહ્યા કરે છે, લક્ષમાં શું છે કે એનું જ અસ્તિત્વ, લક્ષ છે એ અસ્તિત્વને પકડે છે. જેમ શ્રદ્ધા નામનો ગુણ અસ્તિત્વને ગ્રહે છે માત્ર, એમ જ્ઞાનમાં જે લક્ષનો વિષય છે એ અસ્તિત્વને પકડે છે. માણસને એક દ્રષ્ટાંત લઈએ તો, કે કોઈ વ્યાધિ થયો હોય, મોટો શરીરનો રોગ થઈ ગયો હોય, કેન્સર જેવો, તો એ માણસ વાતચીત કરે ત્યારે હસે. માનો કે એવી વાત નીકળે તો એને હસવું પણ આવે. હવે કેન્સરનો રોગી દાંત કાઢે તો એને ત્યાં સુખ થઈ ગયું છે કે એનું લક્ષ ફરતું જ નથી? આ છે, આ વ્યાધિ છે એવું જે વ્યાધિના અસ્તિત્વનું જે લક્ષ છે એ મિટ્યા વગર બધી પ્રકૃતિ થાય છે. માણસ કહે છે ને કે આપ એમ કહો છો કે મિથ્યા દ્રષ્ટિ જીવને અનંત દુઃખ છે, પણ અમે તો લીલા લહેર કરતા જોઈએ છીએ. હે, ખુશખુશાલ હોય ઘરે, ખુશીનો પ્રસંગ હોય, ખુશખુશાલ હોય, હે, હરખ માતો ન હોય, કે ભાઈ એ બધું કેન્સરના રોગ સહિત હસવાનું છે. મિથ્યાત્મનું કેન્સર એ તો મોટું કેન્સર છે, જે અનંત જન્મ મરણનું કારણ છે. ઓલું તો એક મરણ કરાવે છે શરીરનો રોગ, તો આ અનંત જન્મ મરણ હોય. પણ આ વ્યાધિ છે, આ છે, આ છે, એક આ માટે તો સારું, આ માટે તો સારું, એવી જે લાગણી છે એ એના લક્ષને સૂચિત કરે છે કે ત્યાંથી લક્ષ જ ફરતું નથી. એમ આ આત્મા જ્ઞાનમય છે, જ્ઞાયકનું જે લક્ષ થવું, અને કોઈ પણ પ્રકારે એ સિવાય બીજું લક્ષમાં ન રહેવું, એટલે બીજા જ્ઞાનના અસ્તિત્વ, જ્ઞાનમાં બીજાનું અસ્તિત્વ લક્ષપૂર્વક ન રહેવું, એને લક્ષ છોડાવ્યું છે એમ કહેવામાં આવે છે. એ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર, એ લક્ષ છોડાવ્યું છે. લક્ષ છોડાવવા માટે અનેક શૈલી કરી, આગમની અને અધ્યાત્મની કથન શૈલી અનેક જાત, અનેક પ્રકારે કરી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. આટલા બધા કથનના પ્રકાર એવા કે મૂળ વસ્તુના સ્વરૂપને અને એના પ્રયોજનને પકડી રાખે તો ક્યાંય ગોટો ન થાય, નહીતર ગોટો થયા વિના
બરોબર
એવું વિષય છે.
જય હો સનાતન દિગંબાચાર્ય ધારણ, જય હો.